એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે માનવ ઇતિહાસના એવા ભાગ વિશે વાત કરવાના છીએ જે લગભગ 99% છે, પણ જેના વિશે આપણે કાં તો ઓછું જાણીએ છીએ અથવા તો એમ કહો કે ખોટી ધારણાઓ રાખીએ છીએ. હું વાત કરું છું પ્રાગૈતિહાસની, એટલે કે લેખિત પુરાવા મળ્યા એ પહેલાંનો જે લાખો વર્ષનો સમય છે એની.
હા, અને ઘણાને એમ લાગે કે આ તો કંઈક બહુ જૂનું પુરાણું પથ્થરયુગનું બધું, એમાં શું જાણવા જેવું હોય. પણ વાત એમ છે કે આ યુગ આપણા વર્તમાનને સમજવાની ચાવી છે, ખબર છે? આપણી વિચારવાની રીત, આપણો સમાજ, ટેકનોલોજી સાથેનો આપણો સંબંધ, આ બધાના મૂળિયા છેક પેલા ડીપ ટાઈમમાં છે.
બરાબર. અને આ ઊંડી સફરમાં આપણને માર્ગદર્શન મળશે ક્રિસ ગોસ્ટેડનના સંશોધનથી. તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પુરાતત્વના પ્રોફેસર છે અને એમનું કામ જ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે પથ્થરના ઓજારો એ ફક્ત પથ્થર નહોતા અને આપણું મગજ એ ફક્ત ખોપરીમાં બંધાયેલું નહોતું.
ખરેખર ગોસ્ટેનની ખાસિયત જ એ છે, એમણે પુરાતત્વને ખાલી ખોદકામ પૂરતું નથી રાખ્યું, એને માનવશાસ્ત્ર, જીનેટિક્સ, ન્યુરોસાયન્સ, મનોવિજ્ઞાન આ બધા સાથે જોડે છે. એમનો મુખ્ય રસ એ સમજવામાં છે કે માણસ અને વસ્તુઓ, એટલે કે ઓજારો, કલાકૃતિઓ, આપણું પર્યાવરણ, એમની વચ્ચેનો સંબંધ કેવો રહ્યો છે લાખો વર્ષોથી.
અને આ સંબંધ કંઈ એકતરફી નથી એમને, એવું નથી કે આપણે જ વસ્તુઓ બનાવીને વાપરી.
બિલકુલ નહીં. ગોસ્ટિન કહે છે કે વસ્તુઓએ પણ આપણને બનાવ્યા છે, આપણા મનને ઘડ્યું છે. આ જ એમના કામનો મુખ્ય વિચાર છે. બીજું, એમનો અભિગમ વૈશ્વિક છે. ફક્ત યુરોપ કે પશ્ચિમ નહીં, પણ આખી માનવજાતિના ઇતિહાસને જુએ છે. એમને પપુઆ ન્યૂ ગિનીમાં ફિલ્ડવર્કનો અનુભવ છે અને એનાથી પણ એમને એક અલગ જ દ્રષ્ટિ મળી છે. ત્યાં વસ્તુઓ અને ચેતના વચ્ચેનો સંબંધ એ બહુ જીવંત દેખાય છે.
તો આટલું બધું સંશોધન, એનો મુખ્ય સૂર શું છે? ગોસ્ટન શું કહેવા માંગે છે?
જુઓ, મુખ્ય દલીલ એ છે કે પ્રાગ ઇતિહાસ કોઈ સ્થિર કે આદિમ યુગ નહોતો. ઉલટાનું, એ માનવ ઇતિહાસનો સૌથી વધુ ગતિશીલ અને સર્જનાત્મક સમય હતો. પેલી એક સીધી લીટીવાળી વાત છે ને કે જંગલીમાંથી સભ્ય બન્યા, એ ખ્યાલને ગોસ્ટેન પડકારે છે. એ કહે છે કે માનવ બનવાની, સમાજ રચવાની, દુનિયાને સમજવાની અનેક રીતો હતી અને છે.
અને પેલી વાત કે વસ્તુઓએ આપણને ઘડ્યા, એ જરા વધારે સમજાવો ને. શું એનો અર્થ એ કે આપણું મગજ, આપણી બુદ્ધિ એ પણ આ રીતે વિકસિત થઈ?
ચોક્કસપણે. ગોસ્ટેન એને મટીરિયલ એન્ગેજમેન્ટ કહે છે, એટલે કે ભૌતિક સંલગ્નતા. એ કહે છે કે માનવ મન અને ચેતના કંઈ ઉત્ક્રાંતિની તૈયાર ભેટ નથી. એ તો લાખો વર્ષો દરમિયાન આપણા પૂર્વજોએ પથ્થરના ઓજારો બનાવ્યા, આગ પર કાબૂ મેળવ્યો, માટીના વાસણો ઘડ્યા, ચિત્રો દોર્યા, આ બધી ભૌતિક જગત સાથેની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા સહવિકસિત થયા છે. મન અને પદાર્થ જોડાયેલા છે.
એટલે ઓજાર બનાવવાની ક્રિયાએ ફક્ત હાથ જ નહીં, મગજ પણ બદલ્યું.
હા, હાથની રચના બદલાઈ અને એની સાથે મગજના જોડાણો પણ. આપણા મગજની રચના પર એની અસર થઈ.
વાહ. એટલે આપણે જે બનાવીએ છીએ તેનાથી જ આપણે બનીએ છીએ. આ તો ખરેખર ક્રાંતિકારી વિચાર કહેવાય. તો ગોસ્ટિન આપણને આ લાખો વર્ષની સફરમાં ક્યાં ક્યાં લઈ જાય છે? શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે આફ્રિકામાં, લગભગ 30 લાખ વર્ષ પહેલાં, જ્યારે આપણા ખૂબ દૂરના પૂર્વજોએ પથ્થરના સાદા ઓજારો બનાવવાનું શરૂ કર્યું. ગોસ્ટેન બતાવે છે કે આ ખાલી ખોરાક મેળવવાનું સાધન નહોતું, એ બનાવવાની પ્રક્રિયા, એના માટે યોજના કરવી પડે, પથ્થર પસંદ કરવો પડે, એને કેવી રીતે તોડવો એ વિચારવું પડે. આ બધું મગજને કસરત કરાવે, સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે.
એક રીતે વિસ્તૃત મન, એક્સટેન્ડેડ માઇન્ડનો ખ્યાલ અહીંથી જ શરૂ થાય છે એમ કહી શકાય.
બરાબર. બુદ્ધિ ફક્ત મગજમાં નથી, પણ હાથ અને ઓજાર સુધી વિસ્તરેલી છે. પછી આગનો ઉપયોગ શરૂ થયો.
હા, આગ. આપણે વિચારીએ કે ગરમી મળી, રસોઈ થઈ, બસ.
પણ ગોસ્ટેન એને સામાજિક અને જ્ઞાનાત્મક પરિવર્તન તરીકે જુએ છે. આગ આવી એટલે રાતનો સમય પણ ઉપયોગી બન્યો. સમૂહમાં બેસીને વાતો કરવાનો, અનુભવો વહેંચવાનો, વાર્તાઓ કહેવાનો સમય મળ્યો. રાંધેલો ખોરાક પચવામાં સરળ બન્યો, એનાથી મગજના વિકાસ માટે વધુ ઊર્જા મળી હોય એવું પણ બને. આગે સામાજિક બંધનો મજબૂત કર્યા, કદાચ આપણા મનને પણ પકવ્યું એમ કહી શકાય.
રસપ્રદ. અને જેમ જેમ ઓજારો વધુ સારા બનતા ગયા.
હા, જેમ કે પેલી એચ્યુલિયન હેન્ડ એક્સ,
હા,
એ વધુ સુઘડ છે, સમપ્રમાણ છે. એ બનાવવામાં વધુ સારી યોજના, વધુ કૌશલ્ય અને કદાચ સૌંદર્યની ભાવના પણ દેખાય છે. આ બધું અમૂર્ત વિચારસરણી તરફ ઇશારો કરે છે.
પછી વારો આવ્યો આપણા જેવા હોમોસેપિયન્સનો અને એમનો દુનિયાભરમાં ફેલાવો. આશરે 65,000 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા. એમાં કદાચ દરિયાઈ મુસાફરી પણ કરવી પડી હશે. કેવી અદ્ભુત અનુકૂલન ક્ષમતા.
અને આ સફરમાં તેઓ એકલા નહોતા. નિયંદ્રથલ અને ડેનિસોવન્સ જેવી બીજી માનવ પ્રજાતિઓ પણ હતી. એમની સાથે સંપર્ક થયો.
અને એ સંપર્ક ફક્ત લડાઈ ઝઘડાનો નહોતો, ખરું ને?
ના, જરાય નહીં. ગોસ્ડિન ભારપૂર્વક કહે છે કે એમાં આદાન પ્રદાન અને મિશ્રણ પણ હતું, અને એના પુરાવા આજે આપણા ડીએનએમાં પણ મળે છે. અને પેલી પ્રાચીન જોડાણોની વાત, ઓબ્સિડિયન જેવો પથ્થર હજારો કિલોમીટર દૂર મળે, આ શું બતાવે છે કે જેને આપણે આજે વૈશ્વિકીકરણ કહીએ છીએ એના મૂળ બહુંડા છે. વિચારો અને વસ્તુઓ હંમેશા ફરતા રહ્યા છે.
પણ પછી આવ્યો પેલો મોટો વળાંક, ખેતી, નિયોલિથિક ક્રાંતિ. આપણે તો એને હંમેશા પ્રગતિ જ ગણી છે. શું ગોસ્ડિન પણ એવું જ માને છે?
ના, અહીં ગોસ્ડિન બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. એ ખેતીને સીધી પ્રગતિ નથી ગણાવતા. એને કહે છે એક મોટો સોદો.
મોટો સોદો? એટલે
કે હા, ખેતીથી સ્થાયી જીવન મળ્યું, વસ્તી વધી શકી, પણ બદલામાં કંઈક ગુમાવવું પડ્યું. શિકાર અને ખોરાક ભેગો કરવાવાળા જીવનમાં જે ખોરાકની વિવિધતા હતી, જે ફરવાની સ્વતંત્રતા હતી, જે કદાચ વધુ સમાનતા હતી, એ બધું ગયું. એના બદલે શું આવ્યું? ઓછો વૈવિધ્યસભર ખોરાક, પાક નિષ્ફળ જવાનો ડર, રોગચાળાનો ભય, વધારે કઠોર અને એકધારી મહેનત અને સામાજિક અસમાનતા. કારણ કે હવે જમીન, અનાજ, પશુધન આ બધી સંપત્તિ બની ગઈ, એની માલિકી મહત્વની બની.
એટલે ફાયદા તો થયા, પણ સાથે નુકસાન પણ થયું. પણ એક મિનિટ, શું ખેતી પહેલા સમાજ સાવ સાદો જ હતો? કોઈ મોટા બાંધકામ કે એવું કંઈ નહોતું?
ના, એવું પણ નથી. તુર્કીમાં ગોબેકલી ટેપે નામની જગ્યા છે, લગભગ 11,000 વર્ષ જૂની, એટલે કે ખેતી શરૂ થઈ એ પહેલાંની. ત્યાં વિશાળ પથ્થરના સ્તંભો મળ્યા છે, જેના પર જટિલ કોતરણી છે. આ બતાવે છે કે શિકારી સંગ્રાહક સમાજ પણ મોટા પાયે આયોજન કરી શકતા હતા, સહકાર સાધી શકતા હતા, સ્મારકો બનાવી શકતા હતા. અને ચતાલહયુક જેવી શરૂઆતની વસાહતો છે, એ પણ એક અલગ પ્રકારનું શહેરી જીવન બતાવે છે, જે કદાચ પછીના શહેરો કરતાં વધુ સમાનતાવાદી હતું. છતાં એ વાત સાચી કે ખેતી એ લાંબા ગાળાનું આયોજન, ઋતુચક્રની સમજ, સમય અને ભવિષ્યના અમૂર્ત ખ્યાલો, આ બધું ચોક્કસપણે વધુ વિકસાવ્યું.
અને ખેતી પછી શરૂ થયો શહેરો, રાજ્યો અને સામ્રાજ્યોનું યુગ. મેસોપોટેમિયા, ઇજિપ્ત, સિંધુ ખીણ. અહીં પણ ગોસ્ડેન કહે છે કે વિકાસનો કોઈ એક જ રસ્તો નહોતો, ખરું ને?
બરાબર. દરેક સભ્યતાનો પોતાનો અલગ માર્ગ હતો. જેમ કે આપણી સિંધુ ખીણના શહેરો, મોહેંજોદડો, હડપ્પા, એમનું નગર આયોજન અદ્ભુત હતું. પણ ત્યાં મેસોપોટેમિયા કે ઇજિપ્ત જેવા ભવ્ય શાહી મહેલો કે મોટી કબરો પ્રમાણમાં ઓછા મળે છે. કદાચ એમની સામાજિક રચના અલગ હશે. આ શહેરો ખાલી વેપારના કેન્દ્રો નહોતા, એ ધાર્મિક, સાંસ્કૃતિક આકર્ષણના કેન્દ્રો પણ હતા. અને મોટા સામ્રાજ્યોને ટકાવી રાખવા માટે શું વપરાયું? સૈન્ય, વિચારધારા, જેમ કે રાજા તો દેવનો અંશ છે, અને ભવ્ય સ્મારકો,
પિરામિડ, સ્ટોનહેન્જ જેવા.
હા, આ સ્મારકો ફકર શક્તિ બતાવવા માટે નહોતા, એ સમયના લોકોની ઇજનેરી કુશળતા, એમનું ગણિત અને ખગોળનું જ્ઞાન અને હજારો લોકોને કામે લગાડી શકવાની એમની સંકલન ક્ષમતા બતાવે છે. આ બધું એક રીતે બાહ્ય સ્મૃતિ પ્રણાલી જેવું કામ કરતું હતું, જ્ઞાન અને સત્તાને પેઢી દર પેઢી સાચવી રાખતું હતું.
તો આટલી લાંબી સફર અને ગોસ્ટેડનના વિશ્લેષણ પછી આપણે કયા મુખ્ય સંદેશા તારવી શકીએ? પહેલો તો મને એ લાગે છે કે આપણે અને આપણી વસ્તુઓ, આપણી ટેકનોલોજી, આપણે એકબીજાને સતત ઘડતા રહ્યા છીએ.
હા, એ સહવિકાસ, આજે પણ જુઓ ને, આપણા સ્માર્ટફોન એણે આપણને કેટલા બદલી નાખ્યા છે. આ એ જ પ્રક્રિયા ચાલુ છે.
બિલકુલ. બીજો સંદેશ કયો?
બીજો, માનવ ઇતિહાસની વિવિધતા. કોઈ એક સાચો કે શ્રેષ્ઠ રસ્તો ન હતો અને નથી. પ્રાગૈતિહાસ આપણને બતાવે છે કે સમાજ અને સંસ્કૃતિના અસંખ્ય રૂપો શક્ય છે. આ સમજ આપણને આપણી અત્યારની વ્યવસ્થાઓ, સામાજિક, રાજકીય, એને કંઈ અંતિમ કે અનિવાર્ય માનવાને બદલે તેના પર સવાલ ઉઠાવવા પ્રેરે છે. કદાચ ભૂતકાળમાંથી કંઈક શીખવા જેવું હોય.
હા, એ પણ સાચું. અને ત્રીજો મુદ્દો, પેલું પ્રાચીન જોડાણ.
પ્રાચીન વૈશ્વિકીકરણ, હા, આપણે જેને ગ્લોબલાઇઝેશન કહીએ છીએ, એ કંઈ ઇન્ટરનેટ યુગની જ પેદાશ નથી. હજારો વર્ષોથી માણસો, વસ્તુઓ, વિચારો ખંડો પાર મુસાફરી કરતા રહ્યા છે. માનવજાત હંમેશાથી જોડાયેલી રહી છે, ભલે જોડાણનું રૂપ બદલાયું હોય.
ચોક્કસ. અને ચોથો સંદેશ છે ડીપ ટાઈમ પરિપ્રેક્ષ્ય, લાખો વર્ષના સંદર્ભમાં વિચારવાનું. જ્યારે આપણે આટલા લાંબા ગાળામાં વિચારીએ ત્યારે આજની સમસ્યાઓ, જેમ કે ક્લાઇમેટ ચેન્જ હોય કે સામાજિક અસમાનતા, એને સમજવાની એક નવી દ્રષ્ટિ મળે છે.
કેવી રીતે?
જેમ કે આપણે જાણી શકીએ કે ભૂતકાળમાં માનવજાતે પર્યાવરણીય પડકારોનો સામનો કેવી રીતે કર્યો છે, ક્યારે સફળ થયા, ક્યારે નિષ્ફળ, અને અસમાનતાના મૂળ છેક નિયોલિથિક કાળ સુધી જાય છે. આ લાંબી દ્રષ્ટિ આપણે વધુ સમજદાર બનાવે છે, કદાચ વધુ વિનમ્ર પણ.
ખરેખર આ બધા મુદ્દા વિચારતા કરી દેવા છે. ગોસ્ટડેનના કેટલાક વિચારો તો બહુ યાદ રહી જાય એવા છે. જેમ કે પેલું વાક્ય, માનવ ઇતિહાસ એ લોકો અને વસ્તુઓ વચ્ચે 30 લાખ વર્ષ જૂનું સહસર્જનનું નૃત્ય છે. હા, અથવા ખેતી વિશેનો એમનો મત કે તે પ્રગતિનું પગથિયું નહોતી પણ એક મોટો સોદો હતો. આ આપણને પ્રગતિ શબ્દનો અર્થ શું કરવો એ વિચારવા મજબૂર કરે છે.
અને પેલું મન વિશેનું, માનવ મન ઉત્ક્રાંતિની તૈયાર ભેટ નહોતી, પરંતુ લાખો વર્ષોની ભૌતિક સંલગ્નતા દ્વારા આપણે આપણા માટે બનાવેલી વસ્તુ છે.
બિલકુલ. આનો મતલબ એ થયો કે આપણી બુદ્ધિ, આપણી ચેતના એ કંઈક છે જે આપણે સક્રિય રીતે આપણા કર્મો દ્વારા આપણી આસપાસની દુનિયા સાથે કામ પાડીને વિકસાવી છે. એ કંઈ બેઠા બેઠા નથી મળી ગયું.
તો આ બધી સમજ એનો આપણા રોજિંદા જીવનમાં આપણા સમાજ માટે શું અર્થ થાય? આ જ્ઞાનનો કોઈ વ્યવહારુ ઉપયોગ ખરો?
મને લાગે છે ચોક્કસ છે. પહેલું તો આ લાંબા ગાળાની વિચારસરણી એ આપણને આજના નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. પર્યાવરણ નીતિ હોય, શહેરનું આયોજન હોય, કે પછી નવી ટેકનોલોજી અપનાવવી કે નહીં, જ્યારે આપણને ખબર હોય કે કોઈ પણ ટેકનોલોજી પથ્થરના ઓજારથી લઈને એઆઈ સુધી એ આપણને બદલી શકે છે, ત્યારે આપણે વધુ સભાન બની શકીએ છીએ. આપણે પૂછી શકીએ કે આ ફેરફાર આપણને ક્યાં લઈ જશે.
અને પેલી વિવિધતાની વાત પણ મહત્વની છે. એ આપણને યાદ અપાવે છે કે આપણી અત્યારની સામાજિક કે રાજકીય વ્યવસ્થાઓ જ એકમાત્ર શક્યતા નથી, એ પથ્થરની લકીર નથી. કદાચ ભૂતકાળના કોઈ સમાજ પાસેથી આપણે સહકાર વિશે, સમાનતા વિશે, કે પર્યાવરણ સાથે વધુ સારા તાલમેલ વિશે કંઈક શીખી શકીએ છીએ. એના પર વિચાર કરી શકાય છે.
હા, અને બીજું, કરીને શીખવું, લર્નિંગ બાય ડુઈંગ, એનું મહત્વ. હાથ અને મગજનું જે જોડાણ ઓજારો બનાવવાથી શરૂ થયું તે આજે પણ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે એટલું જ જરૂરી છે. કદાચ આપણી શિક્ષણ પ્રણાલીએ આ ભૌતિક સંલગ્નતા પર વધુ ભાર મૂકવાની જરૂર છે. આ સમજ આપણને આપણી આસપાસની વસ્તુઓ, આપણા ઘર, શહેર, રોજિંદા વપરાશની ચીજો એને ખાલી ઉપયોગિતાની દ્રષ્ટિએ નહીં પણ એના ઇતિહાસ અને અર્થની દ્રષ્ટિએ જોતા શીખવે છે.
આજની આખી ચર્ચા પછી મારા માટે સૌથી વધુ અસરકારક વિચાર કદાચ એ જ રહ્યો કે કેવી રીતે આપણી ભૌતિક રચનાઓ, આપણા ઓજારો, આપણા મકાનો, આપણા શહેરો એ ફક્ત આપણી બુદ્ધિનું પરિણામ નથી પણ આપણી બુદ્ધિને ઘડનાર પરિબળ પણ છે. આ સહવિકાસનો ખ્યાલ એ ખરેખર અદ્ભુત છે.
અને મારા માટે પેલો ડીપ ટાઈમનો વિચાર અને ખેતી વિશેનો પુનર્વિચાર. આપણે ઘણીવાર ભૂતકાળને બહુ સરળ રીતે જોઈએ છીએ, ખાસ કરીને જેને આપણે પ્રગતિ કહીએ છીએ, પણ એની પાછળની જટિલતાઓ, એની કિંમત, એ સમજવો બહુ જરૂરી છે. પ્રાગૈતિહાસ આપણને યાદ અપાવે છે કે માનવ હોવાનો અર્થ શું છે એ સતત બદલાતું રહ્યું છે, અને એના અસંખ્ય રસ્તાઓ છે. એ આપણી કલ્પનાને એક રીતે મુક્ત કરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે.
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.